तहसितम् यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दुर्विलसितम् नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृचपादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान् मङ्गलम् मङ्गलमूर्ति महाप्रभो न श्रीसहजानन्द सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधि प्रथम तमने प्रणमु नाम वारम वार ॐ श्री अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज लाडिला घनश्याम महाराज श्री नारायण मुनि देवनी जय दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड आधार वाला वाला अपना मोक्षना दाता लाडिला श्री घनश्याम महाराज આ દિવ્ય સભામાં બિરાજતા બાલુડા હરિ કૃષ્ણ મહારાજ રાજાધિરાજ લાડીલા ઘનશ્યામ આ તો ક્રિકેટ રમવા તૈયાર થઈ ગયા છે જોવો તમારે બેટ લીધું છે કે હરખાલજો ને કે વાહો ફાડી નાખો તો આવો ભક્તો કીર્તન ભક્તિ કરીએ ભગવાનને સંભાળજો ભગવાનમાં મન રાખીને બોલજો શ્રી ઘનશ્યામ મહારાજ થયું સવાર ચાલ સખી જઈએ હે જીનંદરાય ને ફળીએ રે થયું સવાર ચાલ સખી જઈએ થયું સવાર નંદરાયણ ગાઈએ થયું સવાર ચાલ સખી જઈએ ઓ થયું સવાર ચાલ સખી જઈએ નંદરાયણ ફળીએ રે સવાર ચાલ સખી જાય
થયું સવાર ચાલ સખી જાય નંદરાયણે ફળીએ રે થયું સવાર ચાલ સખી જાય
આ ટાણે આળસ મેલી હેતે હેતે હળીએ રે થયું સવાર ચાલ સખી જઈ
Thank you.
जदुपति के रे दर्शन जाता खाल तय नव खलिए रे गिरधर सारो गालो खाइए
गिरधर सारो गालो खाइए
आंगणिए टलवलिए रे कयो सवार चाल सखी जाइए
कयो सवार चाल सखी जाइए चरण कमल मां ढलिए रे ओ बेलाने उठ जाने चरण कमल मां ढलिए रे
ओ गूंथी हार गले आरो नवल गुलाबी कलिए रे तयु सवार चाल सखी जाइए
तयु सवार चाल सखी जाइए
आटाणे आलस मेली ने
आटाणे आलस मेली ने
हेते हेते हलिए रे तयो सवार चाल सखी जाइए
तयो सवार चाल सखी जाइए
जय हो
my
ब्रह्मानंद कहे तेम तेम करीने
ब्रह्मानंद करे तेम तेम करीने
ओ ब्रह्मानंद कहे तेम तेम करीने
ब्रह्मानंद करे तेम तेम करीने
मोहन जी ने आटाने आलस मेलीने
आटाने आलस मेलीने
हेते हलिये रे तयो सवार चाल सखी जाइए
तयो सवार चाल सखी जाइए नंदराय
વાલા ભક્તો, સવારના પોરમાં બ્રહ્મભીરના વાતાવરણમાં ભગવાનમાં મન રાખીને ભગવાન સંભાળવા એ આપણી મોટા મોટી કમાણી છે. જેટલા ભગવાન સાંભળે એટલો જીવ સુખ્યો થાય છે. જેને સુખ જોતું હોય એને ભગવાન સંભાળવાનો અભ્યાસ કરવો. ભગવાન સંભાળવામાં મનને તકલીફ બહુ પડે છે, મનને ગમતું નથી, પણ ધીરે 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 ઢાળો પાડો તો એક દિવસ અંતકણ ઇન્દ્રિયોને ગમી જાય છે ભજન. ને પછી તો એ પણ ભજન ભક્તિમાં સહાય કરશે, આડાવળા દોડશે નહીં. પણ આને અભ્યાસ કરી અને ભગવાનમાં જોડવા પડે છે. ધીરે ધીરે રોજ અભ્યાસ કરી અને ભગવાન સંભાળતા જાય એ માણસ ઘણો આગળ વધી જાય છે. માટે ભગવાન સંભાળવાનો અભ્યાસ મારે ને તમારે સુખ જોતો હોય તો કરવો પડે છે. સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં છે, વિષયમાં તો સુખનો આભાસ છે, ક્યાંય સુખ છે નહીં. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાન ગ્રંથમાં સરસ મજાના ભક્તોના આખ્યાનો લખી અને ખૂબ સરસ જીવાત્માને ઉપદેશ આપ્યો છે. આ જીવાત્મા કોઈ પણ રીતે આ દેહમાંથી, પંચ વિષયમાંથી, આ જગતમાંથી પાછો વળી અને ભગવાનમાં જોડાય તો એ જીવ સુખ્યો થઈ જાય છે. એટલા માટે આવા મોટા સંતોએ આપણી ઉપર અપાર કરુણા કરી અને આવા શાસ્ત્રો આપણા માટે લખતા ગયા છે. નિષ્કુળાનંદ સ્વામીનો બહુ મોટો ફાળો છે આ સંપ્રદાયમાં સાહિત્યનો, કે જેણે જીવના કલ્યાણને અર્થે બહુ બહુ વાતો મહારાજે એની પાસે લખાવી છે. આજે આપણે મયુરધ્વજ રાજાનું આખ્યાન સાંભળવું છે. સ્વામી સરસ વાત લખે છે. વળી કહુવાત એક અનુપમ જી, વળી કહુવાત ताए करत्न पूरी नो भूप जे हे नाम मयूर ध्वज सदाय सुख रूप जी करे यज्ञ हो में हविशान तूप जी
करे यज्ञ हो में हविशान तूप जी
एज करे यज्ञ हो में हविशान तूप जी સ્વામી કે એક વાત કહું છું અનુપમ છે સાંભળા જેવી છે રતનપુરીનો રાજા છે મયુર ધ્વજ જૂના જમાની અંદર રતનપુરી એટલે આપણું ગુજરાતનું મોરબી ગણાતું મોરબીને રત્નપુરી તરીકે પુરાણોમાં વર્ણવી છે એમનો આ રાજા હતો મયુર ધ્વજ સદાય યજ્ઞ બહુ કરતો હતો યજ્ઞની અંદર હવિષ્યાન ઘી જવ તલ બધું અમી અને દેવતાઓને પ્રસન્ન કરતો હતો પહેલાના રાજા મહારાજાઓ બધા યજ્ઞ બહુ કરતા યજ્ઞ કરી નાખી પૃથ્વી ચિતરી દેતા અને આને આ દેહે કરીને સ્વર્ગનું રાજ મેળવતા કહો આટલા બધા પુનદાન કરતા હતા નાના નાના યજ્ઞ તો એણે બહુ કરેલા પછી એ રાજાનો એક પુત્ર હતો એનું મોરુધ્વજ નામ હતું એણે એક દિવસ એના બાપાને વાત કરી કે પિતા આપણે યશ્વમેધ યજ્ઞ કરવો છે મોટો યજ્ઞ કરીએ તમે યજ્ઞ તો બહુ કરો છો ત્યારે એના પિતાએ કીધું કે બેટા યશ્વમેધ યજ્ઞ કરવો સારો છે પણ તેમાં ઘોડો છૂટો મૂકવો પડે છે અને એ ઘોડાને કોઈ બાંધે તો એની સાથે યુદ્ધ કરવું પડે છે અને યુદ્ધ કરવું એ કાંઈ સહેલી વાત નથી અને ભગવાનના ભગતોએ કાંઈ યુદ્ધમાં બહુ માને ના એ તો ભજન કરે પણ આ થોડોક પાણીવાળો હતો છોકરો પાણીદાર કહેતા ક્ષત્રિય હોય ને પાણીદાર હોય ભગત હોય પાછા એવા હોય હા ત્યારે મોરુધ્વજ એમ કહેશે કે બાપા આપણે તો ક્ષત્રિય કહેવાય ક્ષત્રિયને ગણી ગણીને વાતો ન કરવાની હોય અવસર આવે એટલે ઝંપલાવાનું જ હોય ગણતરી કરવા બેહે એનાથી કોઈ કાર્ય થતું નથી સુરવીર હોય કઈ થોડો એમ વિચાર કરે કે યુદ્ધમાં જાઓ ભલકું વાગશે તો શું થાય હે આમથી તીર આવશે તો શું થાય સુરવીર હોય એને મરવાની બીક જ ન હોય એને તો એક જ હોય કે એનું નિશાન લેવું છે ને આપણું નિશાન ત્યાં ખોડી દેવું છે એક જ તાન હોય આમ જ્યારે બહુ બળભરી વાત કરીને ત્યારે એના બાપાને પણ કોટો આવી ગયો કે બેટા તારી એવી ખુમારી હોય ને તો મારી ના નથી કહો ઘણા છોકરા એવા મળી જાય તો બાપાને સુરવીર પણ સડાવી દી હા ને ઘણા બાપા એવા ઢીલા હોય તો છોકરાને ઢીલા પાડી દો છોકરો કે ને આમ ધંધો કરવો છે હેઠો બેસને હવે તારાથી કાંઈ ન થાય ઓલાના બધા મનોરથો હોય કરવાના બધા ભાંગીને ભૂકો થઈ જાય માટે છોકરા કાંઈ ધંધો કરવાનું કહે ને તમારે હિંમત આપવી કે બેટા કર પણ અનુભવ સહિત કરજે બહુ ઉતાવળો ન થતો હા પણ આવો ના ન પાડ્યું તારા જ કાંઈ થાય જ નહીં તીવડાને વિચારને પછી એવું જ થઈ જાય કે મારા જ કાંઈ થાય જ નહીં મારા જ કાંઈ થાય જ નહીં ધારે તો બધું થાય. આ મુરુધ્વજ બહુ સુરવીર હતો એટલે કે બાપા શું ન થાય માટે એના બાપાને પણ પુરાતન સડાવી દીધું. મોક્ષ માર્ગમાં બળિયા માણસની સાથે રહ્યો ને તમે તો બળિયા થઈ જાઓ. હા, અને ઢીલા ઢીલા હોય ને ઢીલા પડતા એને હારી રહ્યો તમારામાં બળ ન આવે. મહારાજ કે ને વચનાર્થમાં, મોળી વાત કરે તો એક દિવસ ઉપવાસ કરવો, મોળી વાતથી ક્યારેય કોઈ જીવ ભગવાનને માર્ગે ચાલી શકતા નથી. હિંમત સહિત જ વાત કરવી. ભગવાનને સાધુ મળ્યા શું ન થાય હવે કહો, એનું બળ રાખીને, પોતાનું બળ રાખીને નહીં. ઘણા જીવ એવા બળિયા હોય તો કેટલાય જીવને બળિયા કરી દેશે, અમુક ઢીલા હોય તો ઢીલા પાડી દે. માટે ઢીલા માણસનો બહુ સંગ ન કરવો. એક ઓલું દ્રષ્ટાંત છે ને, સિંહનું બચ્ચું હતું અને શિયાળાનું બચ્ચું, તે બે તળાવમાં પાણી પીવા ગયા. હા, મેં હાથી આ પાણી પીતો હતો. એટલે પેલું સિંહનું બચ્ચું કહે, તું કહેતો ને તો આના ગંઠસ્થળ ફાડીને મારી નાખવું હમણાં. તે પેલું શિયાળાનું બચ્ચું પછી હિંમત રહી તો હોય, એ કાંઈ થોડું સિંહનું બચ્ચું હતું. એ કહેવે, સાનું મને વાતો કરી માની, આપણું એ કામ નહીં, હેઠો બેસ, એ આપણાથી ન થાય. તો કે હું મોળી વાત કરશો, હમણાં છલાંગ મારીને એના માથા ઉપર ચડી જાવ ને ગંઢસ્થળ ફાડી નાખું. આ તો સિંહણનું દૂધ ધાવેલો ને, અને એને બાપ કોણ? સિંહ. એટલે એને બહુ તાન છીડ્યું, પણ ઓલાએ ના જ પાડી કે આવડો મોટો હાથી એ આપણાથી મરતો હશે, હાલ હાલ આપણે થાને વૈયા જઈ. એ બે પાછા આવ્યા ને એની માને વાત કરી સિંહણને કે શિયાળિયાનું બચ્ચું તો આમ કહે છે, મેં સિંહને ઓલા હાથીને મારવાની વાત કરી ને. ત્યારે સિંહણે કીધું, મર મારું ધાવણ થયો પણ અંતે તો શિયાળિયાનો તું ખરો ને, એટલે તારામાંય શક્તિ હોય નહીં, તારાથી કાંઈ મેંગળ ન મરે. મેંગળ એટલે હાથી. એ તો સિંહ ગર્જના કરે ને તો મોટા મેંગળને પણ ધ્રુજારી છૂટી જાય. હા, સિંહ જેવા સુરવીર હોય પણ આ શિયાળિયા જેવા ઢીલા માણસનો સંગ થાય ને તો ઓલાને પાછા પાડી દે મોક્ષ માર્ગમાંથી. હો, માટે સિંહ થવું હોય ને એને શિયાળિયા જેવા ફોસી માણસનો સંગ કરવો, એનાથી દૂર રહેવું. હા, ઘણાને જ કહેતા ભાઈ આ શિક્ષાપત્રી કોણ પાળી શકે છે. મને એક ભાઈ કે આ ગાડીમાં 200 ઓલી ઝડપ લખી, કોઈ આકાશ 200 ઝડપે કે લખ્યું હોય, બધું પાળવાનું થોડું હોય, પડે એટલું પાળીએ ને ધુબાકા મારીએ. હો, વર્તમાન ધર્મ યથાર્થ કે કોણ પાળી શકે. મહારાજ કેવી હિંમત વિનાની વાત ન કરવી. હિંમત વિનાની વાત થઈ જાય તો ઉપવાસ કરો, એવું લખ્યું. બધું થાય છે, આગળ કર્યું છે ને આપણા સંતો ભક્તો એ બધા નથી કર્યું. કહો કેટલા કેટલા દુઃખ સહન કર્યા છે. માટે આ મોરુધ્વજે એના બાપાને પણ ખુમારિયા ચડાવી દીધી. ત્યારે એના બાપાએ કીધું કે બેટા, પાંડવોએ પણ હમણાં અશ્વમેધ યજ્ઞ કરવાની પ્રતિજ્ઞા કરી, તને ખબર છે ને, એનો ઘોડો છૂટો ફરે છે. માટે જે કામ કરીને વિચારીને કરજે. હા, તો કે બાપા કાંઈ વાંધો નહીં. હવે એણે ઘોડો છૂટો મૂક્યો રત્નપુરીથી, તે ફરતો ફરતો આસામમાં પહોંચ્યો, મણિપુરમાં. આ બાજુથી પાંડવોનો ઘોડો છૂટો ફરતો ફરતો એ બાજુ આવ્યો, બે ઘોડા ભેગા થઈ ગયા. પણ આ બાજુ અર્જુનને યુદ્ધમાં જીત થઈ ને એટલે એને થોડુંક અભિમાન આવ્યું હતું. અર્જુનને એમ થયું કે આપણે હસ્તિનાપુરથી આપણો ઘોડો લઈને આસામ સુધી પહોંચ્યા પણ કોઈ રાજાએ જે બાંધવાની શક્તિ ધરાવી નથી, બધાને ખબર પડી ગઈ છે. એણે કીધું કે હસ્તિનાપુરમાં આપણે કૌરવો સાથે લડાઈ કરીને અને એ આપણે યુદ્ધ જીત્યા એટલે દુનિયામાં આપણી ધાક બેહી ગઈ છે, કોઈ આપણું નામ ન લે. અને અભિમાનના ફુવારા માંડ્યા છૂટવા. ભગવાન તો બહુ ધીરજ વાળા છે, ભગવાન છે ને ધીરજ રાખે છે. ત્યારે અર્જુન તો મોટી મોટી વાતો માંડ્યો કરવા કે યુદ્ધમાં જવો ને મહારાજ ભીષ્મને મેં ટકવા ન દીધા, અરે ગુરુ ગુરુ દ્રોણને પણ ટકવા ન દીધા. ત્યારે ભગવાન કહે બરાબર હો અર્જુન, તારે હારે તો કોણ આવે? ત્યાં અર્જુન એમ કે ખોટું હોય તો કહો, કર્ણે મારે સામો ટકી ગયો, બધાના ભૂગા કાઢી નાખ્યા. ભગવાન કે હું તારો સારથી જ હતો ને, મને બધી ખબર છે કર્ણ તે કેમ માર્યો છે, ભીણી પડી ગઈ હતી, પણ આજ તું અભિમાનમાં ડોલવા માંડ્યો છે. એટલે અભિમાન છે ને એ કાંઈક આપણે કોઈ કાર્યમાં સફળતા પામીને એટલે તરત લપડા કૂતરાને વાહે આવી જ ગયું હોય. હા, આપણે ઉત્સવ સમય હોય ત્યારે આમંત્રિત મહેમાન આવે તો આવે, પણ ઓલા તો આવી જ જાય. હે, તમારે ઘેર લગ્ન હોય ને ત્યારે આમંત્રિત મહેમાન તો આવો હોય તો આવે ને, ઓલા માંગણ તો બધા ઠામણા લઈને બેસી જ જાય. કહો, ખેતરમાં તમે હારામાં હારું બિયારણ વાવો, એ ઉગવું હોય તો ઉગે, પણ ઓલું ઘાસ તો બધું ઉગી જ જાય તમારે. કહો, એ ઉગ્યા વિના રહે નહીં. એટલે અભિમાન છે ને કંઈક સારું કાર્ય કરીએ એટલે તરત વાહે દોડે છે. એ આ માંગણ જેવું ને ખડ જેવું છે અભિમાન, એ આવ્યા વિના રહે જ નહીં. ભગવાનને એમ થયું કે આ અર્જુનને થોડોક પાઠ ભણાવવો પડશે. ભગવાન કંઈ બોલ્યા નહીં પણ સીધું કામ કર્યો. ભગવાનને એમ થયું કે અવસર ખરો આવ્યો છે. પાંડવોનો ઘોડો છે ને મોરું ધ્વજ પાસે બંધાવી દીધો. ભગવાને પ્રેરણા કરી અંતરથી બાંધે આનો ઘોડો, અને મોરુધ્વજે પાંડવોનો ઘોડો બાંધ્યો. અર્જુનને સમાચાર મળ્યા, કોઈ સમાચાર દેવા આવ્યો છે તમારો ઘોડો બંધાઈ ગયો, યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. ત્યારે અર્જુન કહે છે કે આ ઘોડો કોને બાંધ્યો આપણો? એ નહીં ખબર હોય કે આ પાંડવોનો ઘોડો છે, અને અર્જુન વાહે આવતો હોય છે નહીં ખબર હોય. કૃષ્ણ પરમાત્મા કે બધી ખબર હોય તો જ બાંધ્યો હોય ને, કેમ ન બાંધે? એ કઈ થોડો ફોસી છે. કહો, તેલો સમાચાર દેવા આવ્યો હતો ને એને કીધું કે અર્જુન વાહે આવે છે, કેજે ઘોડો છૂટો કરી દે. તે ઓલાએ જઈને વાત કરી મોરુધ્વજને કે આવું કીધું તો કે ઘોડો છૂટો ન થાય, એને યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જાય. અર્જુન ઢીલો પડી ગયો કે ભાઈ રે કરી. કૃષ્ણ પરમાત્માને કે મહારાજ હવે શું કરશું? ભીહ પડે ત્યારે પૂછવું તો એને જ પડે ને. હા, આપણે જો ને કે ભીહ પડે ત્યારે આપણેથી મોટા એને પાસે જાય. કહો, બહુ ભીહ પડી ગઈ, પણ એ કે હવે શું કરશું? તો કે હવે તો યુદ્ધ જ કરવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી. પરમાત્મા કે હાલ બેસ રથમાં હું તારો સારથી થાવ. ઉપડી આવ્યો મોરુધ્વજ પાસે આવ્યા બે. યુદ્ધ શરૂ થયું, યુદ્ધમાં મોરુધ્વજે બેયને મૂર્છિત કરી દીધા, કૃષ્ણ પરમાત્માને ને અર્જુનને, અને બે ઘોડા લઈને યોજ્યો ઠેઠ રત્નપુરીમાં. આ બાજુ તો ઘણા સમય પછી આવડા મૂર્છિત અવસ્થામાંથી જાય ગયા. એટલે કહે છે કે આપણો ઘોડો ક્યાં ગયો? અર્જુન કહે, ભગવાન કહે તો ઓલો લઈને ઉયોઈ ગયો. તો ભાઈરે કરી આપણું નાક ગયું. ભગવાન કે હાલ આપણે પાછળ જઈ, એ કે આપણો હારી ગયા હવે ત્યાં જવા થાય છે. તો કે મોરુધ્વજ છે ને મયુરધ્વજનો દીકરો છે, અને મયુરધ્વજ તો મારો ખરેખરો ભગત છે, માટે તું ચાલ આપણે ત્યાં જઈ અને ઘોડો પાછો લઈ આવી. અર્જુનને આ વાત માયનામાં ન આવી કે ભાઈ યુદ્ધમાં હારી ગયેલા હોય ને એ જીતીને ઘોડો લઈ જોઈએ કાંઈ પાછો આપે કોઈ દી? કહો, પણ પરમાત્મા એને લઈ ગયા, અને એની પરીક્ષા કરવાની ભગવાન અને અર્જુને તૈયારી કરી છે. એ કથા હવે અહીંથી નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આ આગળની કથા છે ને એ બીજા શાસ્ત્રોની કથા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે આવો રત્નપુરીનો અનુપમ રાજા મયુરધ્વજ હતો કે જે ખરેખરો ભગવાનનો ભગત હતો. એટલે ભગવાન કે આપણે જે માગીએ ને આપી દેશે. હોમે હવિશાન જગન કરે ભલો ભક્ત સત્યવાદી સહી, ત્યાં શ્રી કૃષ્ણ અર્જુન આવ્યા વેશ વિપ્રનો લઈ. હવે નિષ્કુળાનંદ સ્વામી અહીંથી કથા શરૂ કરે છે કે આ વાત બની પછા પછી ભગવાન અને કૃષ્ણ એટલે ભગવાન ને અર્જુન આવ્યા છે એની પાસે વિપ્રનો વેશ લઈ. કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા અર્જુન થયા તેના શિષ, યજ્ઞશાળામાં આવ્યા જ્યાં બેઠા હતા નરેશ. કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા અને અર્જુન એમના શિષ્ય થયા છે. રાજા જ્યાં યજ્ઞશાળામાં બેસીને મોટો યજ્ઞ કરાવે છે અશ્વમેધ, ત્યાં આવ્યા છે બંને. રાજાઓ પહેલા બ્રાહ્મણોનું બહુ સન્માન કરતા. આજ રાજાને ખબર નથી કે ભગવાન મારી પરીક્ષા લેવા આવ્યા છે. એને એમ કે કોઈ ભૂદેવ પધાર્યા છે, ઊભા થઈ ગયા છે યજ્ઞમાંથી. ત્યારે રાય ઉઠી ઊભા થયા કર્યા દંડવટ પ્રણામ, ભલે પધાર્યા પ્રભુ મારા માગો કાંઈ કમનયતી અભિરામ. યજ્ઞ હાલતો એને બ્રાહ્મણો આવે એટલે રાજાને ખબર પડી જાય કે ક્યાં કાંઈક યાચના કરવા આવ્યા છે, કાંઈક માગવા તો જ જાતા હોય ને. એટલે રાજાએ ઊભા થઈ હાથ જોડી દંડવટ કર્યા કે આવો પ્રભુ પધારો, કાંઈક માગો જે કાંઈ ઈચ્છા હોય. ત્યારે બ્રાહ્મણ કહે ધન્ય ધન્ય રાજા સત્યવાદી તું સાચો સહી, પણ મારે છે જે માગવું તે તરત તને કહેવાય નહીં. બ્રાહ્મણ કહેશે, કૃષ્ણ રૂપમાં ભગવાન બ્રાહ્મણ બન્યા છે ને, એ કહેશે કે રાજા ધન્ય ધન્ય છો તમે, સત્યવાદી છો, સાચો છો તું, પણ મારે જે માગવું છે ને એ તરત કહેવાય એવું નથી, એ કોઈ આપી શકે એવું પણ નથી, અશક્ય વાત છે. ત્યારે નરેશ કહે નિશંક થઈ માગો મન વાંછિત શંકાતજી, રાજ સાજ સુખ સંપત્તિ માગો વસ્તુ જે મન રજી. રાજાને એમ કે કદાચ રાજ માગશે, સંપત્તિ માગશે, બીજું કઈ અંધન વસ્ત્ર માગશે, બીજું એથી જ વિશેષ હું માગશે કહો. એક કાઠિયાવાડના ભાભાને છોકરાએ કીધું કે દાદા હું માગું એ આપશો ને, તો કે હા બેટા તું જે માગી આપી દઉં. એ કે ફરી નહીં જાઓ ને, તો કે ન ફરું. પણ એ કે સારા માણસ છે ને બીજાને ભીહ પડે એવું માગે ને, મોળાને ના પાડવા વાંધો નહીં. ભાભાએ જમાનો ખાઈ ગયેલા. એ કે હારા માણા બીજાને ભીહ પડે એવું માગે નહીં, મોળાને ના પાડવામાં વાંધો નહીં, માગી લેજે માગવું હોય. ઓલો હું માગે, સારા માણસ એને કહેવાય બીજાને ભીહ પાડે એવું માગે નહીં, અને મોળા માગે તને ઓલા ભાભા કે ના પાડવામાં વાંધો નહીં. હવે આ ભીહ પડે એવું માગવાનું હતું અહીંયા, તો આ તો પરીક્ષા છે ને. એને એમ કે રાજ માગશે, સંપત્તિ માગશે, ધન માગશે, બીજું હું માગશે વિશેષ. ભગવાન હવે નાટક શરૂ કરશે. હવે વાત કરે છે, ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી હું પુત્ર પરણાવા ચાલ્યો, આવ્યા શહેરની સીમમાં ત્યાં સુતને સિંહ જાલ્યો. રાજા તને શું વાત કરું, હું મારા દીકરાને ધરમપુરથી આ બાજુ પરણાવવા આવ્યો હતો, પણ આ શહેરની સીમમાં આવ્યા ને રત્નપુરીની સીમમાં, ત્યાં મારા દીકરાને સિંહે પકડ્યો છે. એ કે આને ખાઈ જવાનો છે. એક જ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહી, બુઢાપણમાં બાળક બીજો આવવાની આશા નહીં. એક જ પુત્ર છે અને આવું થયું અને આ સિંહ ખાઈ જાય તો મારું તો કુળ નાશ પામે, વંશનો રે મારો, અને મારી એમથી અવસ્થા થઈ ગઈ છે, બુઢો થઈ ગયો છે. હવે બુઢાપણમાં કાંઈ બીજો બાળક થાય નહીં, એની આશા રખાય નહીં. અહીં એ હરખ નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઉચળી, મારીને મારા સુતની વાઘન જાણે પીડા વળી. એને પરણાવવાનો જે ઉમંગ ને કોડ હતો ને આનંદ હતો ને, એ બધો આનંદ હેઠો પડી ગયો ઉછળીને. મારીને મારા દીકરાની વાતને આ વાઘ ક્યાંથી જાણી શકે? રાજાને આ બધી વાત કરે છે. કૃષ્ણ શર્મા ભગવાન બન્યા છે ને, અર્જુન બધું સાંભળે છે, નાટક કર્યું ભગવાન. હું કરશે અર્જુન કે આપણે જોઈ બોલવાનું નથી કઈ. ત્યારે મેં કહ્યું, મેલ પુત્ર મારો એને સાટે ખાઈ જા મુજને. ત્યારે વાઘ કહે, નિષ્કુળ આનંદ નો નાથ ભજ કહું તું. બ્રાહ્મણે કીધું કે ભાઈ તું મારા દીકરાને મૂકી દે, એના હાટાનો મને ખાઈ જા, એને તું જીવતો રહેવા દે. ત્યારે વાઘ કહે છે, ભલા માણસ, ભગવાનનું ભજન કરી નહીં બને, હું તો આને જ ખાઈ જવાનો છું. કહો, પરીક્ષા ભગવાન લે ત્યારે એની આકરી પરીક્ષા હોય છે. એવા જ ભક્ત પરીક્ષામાં પાસ થાય છે, બધા તો થઈ શકતા નથી. ઓલાએ ના પાડી દીધી સિંહે કે ભાઈ એના હાટામાં તને નહીં મારું, તારા પુત્રને જ મારે ખાવાનો છે. તેને મેં કરી બહુ બહુ વિનંતીજી, પણ વાઘે ન માની મારી એક રતીજી. મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ શુભ મતીજી. મેં બહુ બહુ વિનંતી કરી સિંહને કે ભાઈ આને છોડી દે, મારા પુત્રને, એના હાટાનો મને ખાઈ જા, બીજા કોઈને જોતા એને ખાઈ જા, પણ મારા પુત્રને તું મેલ. પણ વાઘે મારી વાત માની નથી, મારે તો મોટી વિપત્તિ આવી પડી છે. ત્યારે સિંહ કહે, સાંભળ, હું તને એક વાત કરું છું. સાંભળ મતી શુભ મતી, સાંભળ સહી, મૃગપતિ ન મૂકે મુખથી, બહુ દિને મળ્યો બાળક તારો, ઘણો પીડાણો હતો ભૂખથી. બ્રાહ્મણને કહેશે ઓલો સિંહ કે સાંભળ ભાઈ, બહુ દિવસથી હું ભૂખ્યો હતો, આ તારો બાળક હૃષ્ટ પુષ્ટ મને મળી ગયો છે, એટલે મારું હવે ભૂખ, મારી ભૂખ જાય છે અને મને આનંદ થાય છે, તેને જ હું ખાવાનો છું. પણ એક વાત તને કહું છું, એ તું સાંભળ, કે અહીંનો જે રાજા છે, રત્નપુરીનો રાજા મયુરધ્વજ, એને તારા દીકરાને જો ઉગારો હોય ને તો એની પાસે તું જઈને માંગણી કર, એ જો અર્ધું કાપીને આપે ને એનું, તો તારા પુત્રને હું છોડી દઉં. હો, આવી સિંહે એને વાત કરી. એમ કરતા ઉગારવો હોય તો તું જાચ જઈ ભૂપાલને આપે અંગજો અર્ધું, તો મેલું તારા બાળને. ત્યારે વિપ્ર કહે, મેં કહ્યું વાઘને, એ વાત મુજથી કેમ થાય, કદાપી માગું હું અંગને એનું, પણ રાયે તે કેમ દેવાય. વિપ્ર કહે વાઘને, ભાઈ વાત મારાથી કેમ થાય, કદાચ હું જઈને માંગણી કરું કે તમારું અંગ કાપીને આપો તો એ રાજા કઈ રીતે દઈ શકે. કદાચ રાજ સંપત્તિ આપી શકે, બીજું તીજું આપે પણ આપી શકે, પણ અંગ શરીર કાપીને આપી દેવું એ તો કેટલી કઠણ વાત છે. એવું તો મગાય નહીં ને કોઈ પાસે જઈને કહો. પણ સિંહે કીધું જા, એ સત્યવાદી છે રાજા, એટલે એના માટે કોઈ અઘરી વાત નથી. અન ધન આપે અવની તે તો સત્યવાદીને છે સોયલું, પણ અંગ કાપીને જે આપવું એથી બીજું શું હોય દોયલું. કોઈ અન આપે, ધન આપે, અવની આપે, એ બધું સત્યવાદીને સોયલું છે, પણ હવે શરીર કાપીને આપી દેવું એ તો બહુ કઠણ વાત છે, કેમ આપી શકે. વણ માગ્યાનું જે માગવું તેનો કરવો તપાસ, વેરી આપે અંગ અધિપતિ એવો આવે કેમ વિશ્વાસ. વણ માગ્યાનું જે માગવું એનો તપાસ કરવો જોઈએ ભાઈ. વિચાર્યા વિનાનું મગાય નહીં. બ્રાહ્મણ કહે છે કે આવું કેમ માગવું, તું તો કહેશો પણ મારે કઈ રાજા પાસે જઈને આવું મગાઈશ. હવે એ અધિપતિ છે રાજા, એનું શરીર કેમ એ વેરી આપે ને એનો મને વિશ્વાસ કેમ આવે. ત્યારે વાઘે આને હિંમત આપી છે. ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જાતું અચીર, આગે અસ્થિ દધીજીએ આપ્યા, આપ્યું શિબીએ કાપી શરીર. ત્યારે સિંહ કહે તું જા, એ વસમું નથી, તને અંગ કાપીને આપશે. આગે ઇન્દ્રિય દધીચી ઋષિ પાસે આવીને માંગણી કરી હતી કે તમારું કરોડરજ્જુનું હાડક્યું આપો. કરોડરજ્જુ હોય ને વાહે, હવે મર્યા વિના તો મળે નહીં. ઋષિ કે તમારે શું કરવું છે, તમે રાજા દેવતાઓ બધા સ્વાર્થી બહુ, કે હું કરોડરજ્જુ આપું તો મારે જ મરવું જ પડે ને. પણ એ કહેવાય વૃત્રાસુર મરતો નથી, તમારા હાડકાનું વજ્ર બનાવવાનું છે ને એ તમે આપો તો અમે બધા સુખી થઈ. ત્યારે દધીજી ઋષિએ પોતાના કરોડરજ્જુનું હાડક્યું આપી દીધું. બોલો, દેહ પડી ગયો. બીજા પરોપકારને અર્થે બીજાને ખાતર પોતાનો દેહ પણ ત્યાગ કરી દીધો. ઓ એટલે આવડો વાઘ કહે છે એ બહુ કાંઈ અઘરું નથી, ને આગળ શિબિરાજાએ પણ શરીર કાપીને આપી દીધું હતું, તો જરૂર તને આપશે. કર્ણે પણ કવચ અને કુંડળ આપ્યા હતા, બલિએ પણ ત્રિલોકીનું રાજ વામનને અર્પણ કર્યું હતું. માટે સત્યવાદી હોય ને એને આ કાંઈ દોયેલું નથી, એને સોયેલું છે, એ આપી શકે છે. કર્ણને તો કુંડળ અને કવચ ચામડે એરે ચોટેલા હતા, ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને માગવાયો તો એ કાઢીને આપી દીધા. વામન ભગવાને ત્રણ પગલા પૃથ્વી માગી હતી બલિરાજા પાસે, એટલે બ્રાહ્મણને કીધું તમે બહુ સંતોષી બ્રાહ્મણ લાગો છો, વધારે કાંઈ માગી લો. તો કે મારે તો ધ્યાન કરવા માટે ત્રણ પગલા પૃથ્વી જોવે, આસન વાળીને બેહાય ને એટલું. એટલે એના ગુરુ હતા શુક્રાચાર્ય, એને ખબર પડી ગયા વામન નથી વિરાટ આવ્યા છે. હા, એટલે એણે કીધું કે જોઈજે ઓ ભલા, આપતો નહીં, તારું બધું લઈ લેશે. આ છે વિષ્ણુ, માગવા આવ્યા છે, દેવતાઓને સુખી કરવા આવ્યા, તારું રાજ લઈ લેશે. ત્યારે બલિ શું કહે છે, ગુરુ મહારાજ હવ ભગવાન પાસે માગે છે, આ જો ભગવાન મારી પાસે માગવા આવ્યા હોય તો મારાથી કેમ ના પડાય, હે જે માગે આપી દઉં. રાજ તો હું, શરીર માગે તો શરીર આપી દઉં, તો રાજની તો હું લેખા માંગ્યો. અને એક પગલું માપ્યું તે ઉપર જવા દીધું, દંડકટા ફોડી નાખ્યું, ઠેઠ બ્રહ્માંડમાં પગલું જવા દીધું, આખું બ્રહ્માંડ માપી લીધું. બીજા પગલે પાતાળ સુધી માપી લીધું, કે હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું. ત્યારે બલિ કે મારું શરીર બાકી છે, માથે મૂકો. બોલો, પાતાળમાં ખોસી દીધો બલિને. પણ બલિ ભગવાનના ચરણ ચાટવા માંડ્યો કે મહારાજ, મારા કઠણ આ વાળ તમારા કોમળ શરીરમાં ખૂંચ્યા છે. વિચાર કરો, આટલી બધી પરીક્ષા લીધી પણ બલિ ભક્તિથી પીડ્યો નથી, ત્યારે ભગવાન આજ દિવસ સુધી એને દરવાજે અખંડ ઊભા છે. ભગવાન કસણી લે ને એમાં પાછો ન પડે તો ભગવાન એને વશ થઈ જાય છે. એ ધીરજતા વાળાનું કામ છે. આપણું તો કામ એવું કે ઘડીક કે 400 મહિના હરખું ન આવ્યું હોય કઈ આપણું કાર્ય, તો આપણે તો ધીરજ રહે જ નહીં. ઘણા માળા ફેરવતા હોય ને, મેરને જો વાર લાગે ને તોય ધીરજ ન રહે, ખેહીને મેર લાવી દે કે ગયો ક્યાં, હજી આવ્યો નહીં. બોલો, એટલી આપણી ધીરજ. ત્યારે આ લોકોની ધીરજને ધન્યવાદ દેવા પડે કે નહીં, આ ગમે એમ થઈ જાય પણ ધીરજ ન છોડે. બોલો, યાના યશ આ બ્રહ્માંડ રહેશે જ્યાં સુધી ગવાયશે. વાઘ કહે છે, ભાઈ સત્યવાદીને સોયલું નથી, જાતું જાજ એટલે તરત આપશે, ના નહીં પાડે. ભગવાન આ બ્રાહ્મણના રૂપમાં આવીને આવી બધી વાત કરે છે. એમ કહી અહીંયા મોકલ્યો, તરત તમારે રાય પાસ નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુતરાશ. કહે છે કે એમ કહીને મને એ વાઘે તમારી પાસે મોકલ્યો છે, પણ હવે એ મારાથી મગાતું નથી અને છોકરાની આશાએ છૂટતી નથી. બે વાતે હું તો તકલીફમાં આવ્યો છું, ધર્મ સંકટ આવ્યું છે, કરવું હું હવે? પુત્રની આશાએ છૂટતી નથી અને આ તમારી પાસે મગાતું નથી. ઉભય સંકટ આવ્યા એક એક થકી અધિક, નિષ્કુળાનંદનો જે નાથ કરશે તે જ થશે અંતે ઠીક. ઉભય સંકટ આવ્યું છે એક એક થી અધિક, હવે તો ભગવાન જે કરશે ને એ જ અંતે આપણું સારું થશે. આમ વિચારી અને રાજાને બધી વાત કરી દીધી છે. રાજાએ પણ એવા હો સત્યવાદી. ત્યારે રાય બોલ્યા, પ્રસન્નજી ભલે તમે આવ્યા મારે ભવનજી, આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજો તમે જરૂર મનજી. રાજા કે ચિંતા કરો માં, એમાં શું, તમારે મારું શરીર જોતું હોય ને તો હું શરીર આપી દઈશ. મારે ભવને આ તમારા બ્રાહ્મણના પગલા ક્યાંથી, આજ મારો યજ્ઞ પવિત્ર થઈ ગયો, આજ મારું જીવન ધન્ય બની ગયું, આવા યજ્ઞમાં તમે આવીને માંગણી કરી. વિચાર તો કરો, રાજાને જરાય આંચકો નથી લાગ્યો, શરીર માગ્યું તો. આપણી પાસે તો કોઈક આવીને કંઈક માગે ને તો આ ઊંડા ઉતરી જાય. ઓ ભાઈ, હા, અરે ભિક્ષાર્થી ભિક્ષા માગવા આવે તો ઊંડા ઉતરી જાય, અન્નારથી અનાજ માગવા આવે તો ઊંડા ઉતરી જાય, કોઈ ખાવાનું માગે તો ઊંડા ઉતરી જાય. કહો, ત્યારે આ તો શરીર આપી દેવાનું છે કાપીને. રાજા પ્રસન્ન મને બોલ્યા છે, માગો હું તમને જરૂર આપીશ, જરૂરત તમે જાણજો. આપું ઉતાવળું આ દેહ વિલંબને, વિલંબ તેની નથી વળી, સાચું માનજો નથી સંદેહ. જરૂર તમને મારું આ ઉતાવળે અંગ કાપીને આપું છું, સાચું માનજો, હું ખોટું નથી કહેતો, એમાં સંદેહ ન રાખતા. કે આ રાજા મોટી મોટી વાતો કરીને પછી આપશે કે નહીં આપે એવો સંદેહ ન કરતા, આ સત્ય વાત કહું છું. ત્યારે ત્યાં મોરું ધ્વજને તેડાવ્યો, આપી રાજગાદી એહને, પુત્ર પ્રજાને પાળજો મટાળજો હરી શું સ્નેહને. હવે મોરુધ્વજ એનો દીકરો હતો, અમને તો હવે શરીર કાપીને આપી દેવાનું હતું, એટલે એને તેડાવી રાજગાદ્ય બેસાડી રાજ તિલક કરી દીધું છે અને બે ઉપદેશની વાતો કરી છે કે બેટા પુત્રની જેમ પ્રજાનું પાલન કરજે અને રાજ કરતા કરતા એ ભોગ વિલાસમાં ડૂબતો નહીં, ભગવાનમાં સ્નેહ રાખજે, ભગવાનનું ભજન કરજે. તમે તમારા દીકરાને વ્યવહાર હોપો ને ત્યારે થોડોક ઉપદેશ દેજો કે બેટા પરોપકારનું કાર્ય કરતો રહેજે, દાન ધર્માદો કરતો રહેજે, સત્સંગ કરતો રહેજે, ભગવાનને ભજતો રહેજે, અનિતિ કરતો નહીં, પાપ કરતો નહીં, અધર્મને માર્ગે જાતો નહીં. આ તમે વ્યવહાર હોપો ને ત્યારે એટલી ભલામણ કરવી તમારી ફરજ છે. આ રાજા મહારાજાઓ છોકરાઓને ગાદ્ય બેહારતા ત્યારે એને ઉપદેશની વાતો કરતા. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા ને ત્યારે એના સંતો હતા ને એને ભલામણ કરી હતી કે હે સંતો, ક્યારેય ધન સ્ત્રીનો તમે જીવનમાં પ્રસંગ ન પાડતા અને મોટા શહેરનું બહુ સેવન ન કરતા અને ભગવાનની આજ્ઞામાં રહેજો અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરજો. આ મુક્તાનંદ સ્વામી એના સંતોને ભલામણ કરી હતી. તમે કેવી ભલામણ કરો છો? પૈસા વાળો થાય છે બાકી ગમે ને લાવજે. હા, તારો કોકના ગળા કરી નાખ તો વાંધો નહીં. ભગવાનના ભગત સારી ભલામણ કરે છે માટે મોરુધ્વજને ગાદીએ બેસાડી દીધો અને બે હિતની અને વાત કરી. પછી નરેશ નાહી તિલક કરી ધરી કંઠમાં તુલસીધામ, મગાવ્યું કરવત વેરવા ત્યારે ઉઠ્યું અકળાઈ ગામ. ગામના લોકો તો અકળાઈ ઉઠ્યા કે આવો બ્રાહ્મણ કોણ આવ્યો છે? રાજાનું શરીર માગ્યું, ધન સંપત્તિ કાંઈ ન માગ્યું ને આવું માગ્યું. ગામની પ્રજા તો રડવા માંડી છે, અકળાઈ ગઈ છે કે આવા રાજા હોય, પ્રજાને પુત્રની જેમ પાળતા હોય, રાજા પ્રત્યે કેટલો ભાવ હોય પ્રજાને કહો. હાલક લોલ શહેર સહુ થયું રહ્યું નહીં ધારતા ધીર, હાહાકાર હવો ઘણો ભર્યા સહુએ નૈનો માની. આખું શહેર હાલક ડોલક થઈ ગયો, હાહાકાર થઈ ગયો કે બ્રાહ્મણો પણ કેવા છે, એની માંગણી કરે એની કઈ એ વિચાર કરતા નથી, જોતા નથી કે આ મગાય કે ન મગાય કહો. બધા રડે છે પ્રજા બધી કે ભારે કરી, આ તો સત્યવાદી રાજા છે એટલે આપી દઈશ કહો. ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો, તમારું તન આપો મને, વિપ્રને વળી કરો એને પ્રસન્ન. દીકરો પણ એની જેવો મયુરધ્વજને આટી મારે એવો, એ કે બાપા હું તમારો દીકરો કહેવાઉં, મને આપી જો તમારા બદલામાં, તમે રાજ કરો, મારે રાજ નથી કરવું, બ્રાહ્મણના કામમાં મારો દેહ આવી જાય તો મારું કલ્યાણ થઈ જશે, એને પ્રસન્ન કરો મને આપીને. ત્યારે મયુરધ્વજ કહે છે કે એ નથી કરવું. ત્યારે રાણીએ, રાણી કે અર્ધાંગ હું કાવું, આપો રાય મને એ જાય લઈ, પામે પુત્ર એ પોતા તણો મને વાઘના મુખમાં દઈ. ત્યારે એની રાણીએ પણ કીધું કે રાજા હું તો તમારું અર્ધો અંગ કહેવાઉં, માટે મને આપી દો. હે, એ ભલે બ્રાહ્મણ માન મને લઈ જાય ને વાઘને ખવારી દે ને એના દીકરાને છૂટો કરે. આ કેવા હશે બધા પરિવારમાં વ્યક્તિઓ જોવો તો ખરા, બધા મરવા તૈયાર થયા છે, કોઈને જીવવાની આશા નથી, કોઈને સુખ ભોગવવાની આશા નથી. પેલો દીકરો કહેશે કે બાપા મને આપી જો, એની ઘરવાળી કહેશે કે મને આપી જો, હું તમારું અર્ધાંગના કહેવાઉં. આજ કીધું હોય તો કોઈ જાય ખરું, પેલા વાક્યા ગામના દેવજી ભગત હતા, દેવરાજ ભગત. એને મહારાજે દર્શન દીધા કે એક મહિના પછી હું તને તેડી જઈશ, તૈયાર રહેજે. 15 દી ગયા ને ત્યાં મશીન ઉપડ્યું, હૃદયના ધબકારા વધી ગયા કે મહારાજ તો 15 દી પછી તેડવા આવશે, કરવું શું હવે? આ લીલી વાડી ને ઘોડી ને આ ઘર ને આ બૈરા છોકરાને બધું મૂકીને મરી જવાનું? મારે એકને જ જવાનું, આવડા બધા નહીં રહેવાનું? એ ખરો મૂંઝાણો. અને આવ્યો દેવસી ભગત પાસે, આંબા ગામના દેવસી લુવાર, બહુ સારા ભગત. એને કે બાબા, મહારાજે મને દર્શન દઈને મહિના દી પહેલાં કીધું હતું હું તમને તેડી જાય છે, 15 દી તો વયાઈ ગયા, મારે જવું નથી ધામમાં. બાબા કે એલા ભલા માણસ, ભગવાન તેડવા આવતા હતા, અહીંયા હું મેથીનો ખાવાનો છે તારે? ભાઈઓ જાને ઓકે ના, તમે કહો તો ગઢડા રસોઈ આપું ને કહો તો જૂનાગઢ રસોઈ આપું, પણ ધામમાં જવું નથી. તો કેમ કર, તારા હાટે તારા બાપા જાય ને, હવે વ્રત થઈ ગયા, ખાઈ પી ઉતર્યા છે, એને પૂછી લે તો તારા તને મહારાજ મુકતા જાય ને એને લઈ જાય. ઘેર જઈને બાપાને પૂછ્યું કે બાપા, મહારાજ મને તેડવા આવવાના છે, પણ હવે તમે જાઓ મારી બદલીમાં તો કેમ થાય? તો કે મારે કાંઈ જવું નથી, હોય તો આવ્યું હોય જાય, આપણે કાંઈ જવાનું નથી થતું. ડોશીમાં બેઠા હતા 80-90 વર્ષ. એને કીધું, માજી હવે તમે ધામમાં જાઓ મારા બદલે તો હાલે ખરું? તો કે હવે તો હું એકાદો હાટલો ફાડવાની છું, તું નહીં આપ તો રેટિયો કાતી બનાવી લે, પણ આપણે ધામમાં જવું નથી. એની અર્ધાંગના હતી, એને કીધું, એ બધાએ ના પાડી દીધી, છોકરાએ ના પાડી દીધી કે આવ્યું હોય જાય, અમે હું કામ જઈએ. પછી બાબા પાસે આવ્યો પાછો અને બહુ રેડ્યો કે આમાંથી છૂટક્યો કરો, ધામમાં જવું જ નથી. બાબા કે જા ગઢડા રસોઈ આપી દેજે, ભગવાનને હું ના પાડી દે, નહીં તેડી જાય. એટલે નો ધામમાં જાવે ને રસોઈ આપવાની છે. ધામમાં ગયા, ધામમાં જાય એની તો આપે, બોલો. ત્યારે વિચાર કરો, આ મયુર ધ્વજ રાજા, એનો દીકરો, એની પત્ની, એમ કહે છે અમને આપી દો, કેવા સુરવીર છે, કેટલી એને બ્રાહ્મણ પ્રત્યે નિષ્ઠા છે. કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ, આ તો વાત વઘરે પડી, નહીં આપે રાય અર્ધું. આ ત્રણ એકબીજા ડિસ્કસ કરે છે ને, ત્યારે ઓલા કૃષ્ણ પરમાત્મા બ્રાહ્મણના વેશમાં તેની સેવક એટલે અર્જુનને કહે છે કે આ તો વાત બધી વઘરે પડી ગઈ છે, હવે આવડા અમથા ત્રણે માળા હપી ગયા લાગે, એક કે આપવાના છે નહીં ને વાતું કરે છે. હા, તમારે એવું થાય દાન કે કરવાનું, કોઈ કહે ને કે દાન લખાવવાનું છે કેમ? તો કે ભાઈને પૂછવું પડે. તો કે બાપાને પૂછવું પડે, ઘરના માણસને પૂછવું પડે, છોકરાને પૂછવું પડે, કાકાને પૂછવું પડે. એટલે આપણને ખબર પડી જાય કે આ તેલમાં કંઈ તલશે નહીં. એટલે આવડા ત્રણે વાત કરે છે ને, એટલે આવડા કહે છે કે આ વાત વગેરે પડી ગઈ, આવડા કે આપવાના નથી, જવા દો. મેલી લાલચ ચાલો માર્ગે જાયે, વેગે વાઘની પાંચ અસ્થિ એના પર જાળીએ, જ્યારે ખાઈ જાય એનું માંસ. હાલો રસ્તે પડીએ, વાઘની પાસે જઈને કહી દે કે ભાઈ ખાઈ જા, વાંધો નહીં. એના હાડક્યા લઈ લઈને પછી ફૂલ પધરાવી દે ગંગામાં. આ કઈ વાત બનવાની નથી લાગતી. પડી વાત પંચાયને, પંચાયતે તે ન નિપજે નિર્ધાર, નિષ્કુળાનંદના નાથને એવું ગમ્યું આવાર. પંચાયતે વાત પડી જાય ને પછી વાતનો નિવેડો ન આવે ભાઈ. આવડા બી એમ કહેવા મીડ્યા ગુરુ ચેલો કે ભાગો અહીંથી, હવે તો ભગવાનના નાથ, ભગવાનને કર્યું છે એમ થાય, નિષ્કુળાનંદના નાથ જે ઈચ્છશે એને ગમતું છે થશે, માટે હાલો આપણે અહીંથી, હવે અહીંયા આપણે રહેવું નથી. આમ ઉતાવળા થઈ ગયા જવા માટે. ટાઈમ થઈ ગયો છે, કેમ કરશો? કાલ રાખશો? તમારે ઉતાવળ હોય તો હજી એક કડવું છે આખું, કહો એક કડવું ને એક પદ. આ તો રજા છે ને, આમ તો હું હાલો. તમે સો સુરવીર, આપણે આના જેવા ન થાય પણ 20 મિનિટ કથા તો વધારે સાંભળી. હે તઈ પછી જો પડકારા મળ્યા મારવા. જો આમ કીધું ને એટલે ઓલા બે તો હાલવાની તૈયારી કરવા માંડ્યા. ત્યારે કુમદવતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વદે કહ્યું આમજી, માટે અંગ તારું ના આવે ને કામજી, એને તો લીધું છે દક્ષિણનું નામજી. રાણીને કહે છે ભાઈ તારું અંગ એને કામ નહીં આવે, એને તો જમણું અંગ માંગ્યું, તું તો ડાબું અંગ કહેવા, એટલે તારું કામમાં નહીં આવે. નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વેરેલ એવું લઈને આવજે, આપ્યું હોય હરખે ભરેલ. સિંહે એમ કીધું છે કે જમણું અંગ લાવજે ભાઈ, અને એ પાછું રાણી અને કુંવરનું વેરેલું હોવું જોઈએ, બીજાનું નહીં હાલે. ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાદ, આ અવસર અમૂલમાં રખે કોઈ બગાડો વાત. રાજાએ કીધું કે હવે કોઈ કાંઈ બોલતા નહીં, બધા રાજી થાવ, આ અવસર અમૂલ્ય આવ્યો છે, રખે કોઈ બગાડોમાં વાતને, માટે મને આપવા જો મારું શરીર. માગે મોટા જે મગન થઈ તેવી તક આવી મારે આજ, ધન્ય ધન્ય મારા દેહને જે આવ્યું બ્રાહ્મણને કાજ. આજ અમૂલક અવસર આવ્યો છે, મોટા મોટા જે મગન થઈને આવી તકને માગે છે, આજ મારા માટે તક આવી છે, આ શરીર મારું બ્રાહ્મણને કામ આવી જાય. આ મેં એક દી તો પડવાનું છે ને આ શરીર અમથું. લાવો કરવત કાંકરી, આકરી કરી તેની ધાર, માથું ચીરીને માહરું તરત પહોંચે જઈ પાર. કરવત લાવો કાંકરીને, કાંકર કાઢીને લાવો, મૂક્યા ભેગું પહોંચી જાય ઠેર તળિયે. હા, ચીરી નાખે માથા સહિત શરીરને. આવી રીતે રાજાએ હુકમ કર્યો છે અને કીધું છે પાછળ રહેજે તું પુત્ર મારા, સામી રહેજે તું વળી સુંદરી, વચ્ચેથી માંડો તમે વેરવા, અતિશય હરખ હૈયે ભરી. એ દીકરા તું પાછળ રહેજે, ને એની પત્નીને કીધું તું આગળ રહેજે, હામાં હામાં મડો કરવતને ખેંચવા, પાછા હરક ભર્યા વેરજો, આહુડું એક કે પાડતા નહીં. આ કેટલી કઠણ વાત છે ભાઈ, હરકથી આપવાનું છે પાછું. રાજી કરો ઋષિ રાયને, કોઈ દિલમાં કરો દિલગીર, મારા દુઃખને દેખી કરી રખે નઈને ભરો કોઈ નીર. આ ઋષિ મહારાજને રાજી કરો, કોઈ અહીંયામાં દિલગીર થતા નહીં, મારા દુઃખને દેખીને કોઈ આંસુડા પાડતા નહીં. મારે નથી એવું મનમાં જે અવળું થયું આવાર, તમે શોક સિદ્ધને કરો, થાવો વેગે વેરવા તૈયાર. મારા મનમાં જરાય એવું નથી કે આ બ્રાહ્મણે આવું આવીને માગ્યું ને આ બધું તો અવળું કામ થઈ ગયું, માટે મારા મનમાં તો એમ છે કે આ બ્રાહ્મણે આવીને મારું દેહ માગ્યું છે, હું તો બહુ ભાગ્યશાળી છું, આવો અવસર તો કોને આવે. માટે તમે કોઈ શોક કરતા નહીં, તમે શોક સિદ્ધને કરો, થાવો વેગે વેરવા તૈયાર. એમ કહી ઉભા સ્તંભવત બે મધ્યે अति अति उतावला थाय। शोक तमे हुकाम करो सो वेगे थी तमे पुत्र ने पत्नी व्यारवा तैयार थी जाओ। आम कहीं थांभला वच्चे उभा रह्या छे। शरीर ने तो हजर राखवू पड़े ने व्यारे एटले बे थांभला वच्चे उभा रह्या छे। ઉતાવળા થાય છે માંડો કરવત તેહ જોઈને જન બીજા કરે છે ઉભા ત્રાય ત્રાય અશ્રકની સોળું ઉડશે રહેજો છેટે સહુ નરનાર। અશ્રક એટલે લોહીની તો સોળું ઉડશે બધા દૂર રહેજો નહીતર છાટા ઉડશે। અશ્રકની છોલું ઉડશે રહેજો શેઠે સૌ નરનાર। નિષ્કુળાનંદનો નાથ જોતા કર્યું કરવત તૈયાર। કરવત લાવ્યા તૈયાર કરી આકરી ધારવાળો આ કરે કાકરે કરવત કાઢ્યું આઢ્યું મસ્ત કલલાટ ધડક ફડક થડક નથી મને અચળ અકડ ઉભા એક પગે આકરે કાકરે કરવત કાઢ્યું છૂટી છોળય તોળ લાલ લોહીની તે જોઈ જન મને ચડે ચિત ચિતરી દેખી ભૂપતિની વિપત્તિ મતી ચળી ઢળી વળી પડ્યા મૂર્છાએ કરી આકરે કાકરે કરવત કાઢ્યું। જરાય ધડક નથી મનમાં કે કેમ આકવું। ઓલા બે તો મળ્યા છે આકવા, રાજાને મતી ચળી છે ઢળી પીડ્યા છે। કરે કરેડાટ ચરે રાટ માંડ્યું ચાલવા તેવા માંગ એહની વાત જાણી એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું વળી આવી ગયું આંખ માય પાણી આકરે કાકરે કરવત કાઢ્યું। શરીર વેરાતું તું ને ત્યારે ડાબા અંગને એમ છો આ જમણું અંગ તો કામમાં આવી જાય પણ મારું ડાબું શરીર અંગ છે એ તો કંઈ કામમાં નહીં આવે એટલે ડાબી આંખમાં પાણી આવી ગયા છે। એ જોઈને દ્વિજ બોલ્યો ક્રોધ કરીને કે આવું કલ્પાનનું દાન હું લેતો નથી માટે હકડીને ચાલ્યા આવો ચટકી કરીને કે આવું રોયેલું દાન હું નથી લેતો પ્રસન્ન મને આપવું જોવે। ત્યારે આવડાએ કીધું કે હે ભૂદેવ અને પૂછો તો ખરા કે આ ડાબા અંગની આંખમાં આંસુ કેમ આવ્યા છે। બ્રાહ્મણે પૂછ્યું ભાઈ કઈ રીતે થયું તો કે આ ડાબું અંગ કાંઈ કામમાં નહીં આવે એટલે રડે છે। એટલે બ્રાહ્મણને એમ છું ના ખરો ભગત છે એવું સુણી દ્વિજ પલટીને થયા ત્યાં પ્રગટ પુરુષોત્તમ રાય નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે માગ 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 મુજ પાંસથી ભૂપરે આકરે કાકરે કરવત કાઢ્યું। આ રીતે વાત સાંભળીને એ દ્વિજમાંથી તરત પ્રગટ પુરુષોત્તમ નારાયણ રાજાની સામે આવીને ઉભા રહ્યા છે। હાથ પકડીને કહેશે કે માગ 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 આજ મારે પાસેથી તારે જે જોવે એ માગી લે આજ તને બધું જ આપવા તૈયાર થયો છે। હાથ ફેરવો ભગવાનને શરીર હતું એવું એવું થઈ ગયું। આમ ભગવાન કૃષ્ણ અને અર્જુન આ મયુરધ્વજની પરીક્ષા કરવા આવ્યા। આ રીતે એની પરીક્ષા લીધી પણ પાસ થયા એટલે ભગવાન એને માગવાનું કહેશે અને માગે છે કે મહારાજ તમે રાજી થયા પછી શું માગો।